પ્રવચન નંબર 246 તારીખ 6/2/58 સમયસાર ગાથા 102
ભાવ એટલે એ પ્રથમ આઠ કર્મ એનો ભાવ, નો કર્મ એનો ભાવ, એની સત્તા ન્યારી જે છે એ અહીંયા પરભાવનો પરભાવ એટલે રાગ નહીં. અજ્ઞાની પણ પરદ્રવ્યના પરિણામનો કરતા નથી, ભાવનો એટલે પરિણામનો કરતા નથી. એ મને કહે છે દાતા એક રૂપે બોલો. ગાથાનો આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે. તે ભાવ તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો એટલે તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. પોતાના ભાવને પોતે કરે અને ભાવને પોતે બહુ બસ કરતા ભોગતાપણાની મર્યાદા સતતમાં છે એ બતાવનાર છે. એટલે અહીંયા પણ પરદેવનો અકર્તા છે એ બતાવવું છે. અહીંયા શુભાશુભને કરે છે એમ નથી બતાવવું, પણ પરનો અકર્તા છે એ બતાવવું છે. ટીકા અકર્તા છે એ બતાવવું છે. પર હાથ પગ હલાવી શકતો નથી, રોટલી દાળ શાક દાળ કરી શકતો નથી, રોટલી ખાઈ શકતો નથી, એમ પર પદાર્થની સાથે બિલકુલ કરતા કર્મનો સંબંધ નથી. એટલે અકર્તા છે પરદેવના ભાવનો પરિણામનો. હું કરું છું પરદેવના પરિણામને, મારી શકું, જીવાડી શકું ઇત્યાદિ, એ બધું મોટું અજ્ઞાન છે. પણ એ કરે તો અજ્ઞાન ભાવે કરે તો એની મર્યાદા શું કે શુભાશુભને કરે અજ્ઞાન ભાવે, પણ પરને તો કરી શકે નહીં. એટલું અકર્તાપણું બતાવું છું. ટીકા. પોતાનું અચલિત વિજ્ઞાન ગંદુક એક સ્વાદ હોવા છતાં પણ જો અજ્ઞાની પોતાના ભાવને પણ કરે છે ક્યારે, એ મૂળ વાત લખે છે. અજ્ઞાની અજ્ઞાન રૂપે પરણમે ને શુભાશુભને કરે એનો મૂળ સ્વભાવ નથી, પણ એ મૂળ સ્વભાવને ભૂલી જાય છે. એ ભૂલ શું છે એ પહેલા બતાવે છે. અજ્ઞાની કેમ બને છે? પોતાનો અચલિત ધ્રુવ કાયમી વિજ્ઞાન ઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ અકર્તા યોગ નાયક સ્વભાવ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે, કર્મના ઉદયને લીધે નહીં, પ્રતિકૂળ સંયોગને કારણે નહીં, અનાદિકાળના અજ્ઞાનને લીધે. અજ્ઞાન એટલે શું? પરના અને પોતાના એકપણાના અધ્યાસથી. પરના એટલે શુભાશુભ ભાવના અને જ્ઞાયક ભાવના એકપણાના અધ્યાસથી. નાતાપણું ચૂકી ગયો, સ્વભાવ તો વિજ્ઞાન ઘન સ્વભાવ છે એને ભૂલી જાય છે ત્યારે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી, એવા સંસ્કારથી, અનાદિકાળના સંસ્કાર છે અજ્ઞાન ને લીધે છે પર ને સ્વભિન્ન, એને બદલે મને એક એક પણાના અભ્યાસથી અભ્યાસથી સંસ્કારથી મંદ અને તીવ્ર સ્વાદવાળી, મંદ કષાય અને તીવ્ર કષાય, શુભ અને અશુભ એવા સ્વાદવાળી ઉદગલ કર્મના વિપાકની બે દશાઓ વડે, ઉદગલ કર્મમાં આવા તીવ્ર ને મંદ બે સ્વાદ છે એનું લક્ષ કરે છે વિપાકની બે દશાઓ વડે, પોતાના સ્વાદને ભેદતો થવો એટલે પોતે જ્ઞાતા છે, વિજ્ઞાન ઘન છે, નાયક છે, સુખમય ને આનંદમય છે, જ્ઞાનમય છે, એવા પોતાના સ્વભાવને ભેદતો થકો એટલે છોડતો થકો, સ્વભાવનો ત્યાગ કરે છે, પોતાના સ્વાદને ભેદતો છોડતો થકો અજ્ઞાનરૂપ શુભ કે શુભ ભાવને કરે છે. આ શુભ અશુભની કરતા બુદ્ધિ ક્યાંથી આવી કે પોતે જ્ઞાતા વિજ્ઞાન ગણ છે એ સ્વભાવને સમયે સમયે છોડે છે ત્યારે અજ્ઞાન ઉભું થયું. તો અજ્ઞાનના બે ભેદ શુભ અને શુભ, અજ્ઞાનરૂપ શુભ ભાવ પણ અજ્ઞાનરૂપ છે, પુણ્ય ભાવ પણ અજ્ઞાનરૂપ છે, દયાનો ભાવ કરુણાનો ભાવ અજ્ઞાનરૂપ છે. અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, નાતાને ભૂલે છે અને શુભાશુભને હું કરું છું. નજર શુભાશુભથી ઉપર છે એટલે જેના ઉપર જે પરિણામ ઉપર નજર જાય છે એવો હું છું એવો એને ભાસી જાય છે.
આમ છે
ઉદગલ
કર્મના
વિપાકની દશા, એટલે પોતાનો સ્વભાવ નથી, ઉદગલ કર્મનો વિપાક છે, એ બે દશાઓ છે. છે તો ઉદગલના પરિણામ પણ છે, માને જીવના પરિણામ, કર્મકૃત છે એને જીવકૃત માને છે. એટલે એના લક્ષ્ય શુભાશુભ થાય છે એનો કરતા છે, ઓલા ઉદગલ પરિણામ જે છે નિમિત્તપણે એનો કરતા નથી. અહીંયા બે દ્રવ્યની ભિન્નતા બતાવી છે અને શુભાશુભનો કરતા ભોગતા બતાવવું છે. અને શુભાશુભ જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે એ અજ્ઞાન કેમ થાય છે કે સ્વપરની એકપણાની માન્યતા છે. એટલે એકપણાની માન્યતા કેમ છે કે વિજ્ઞાન ગમ સ્વભાવને ભૂલી જાય છે, હું એકો હું એક છું એ ભૂલી જાય છે, શુભ શુભ ભાવને કરે છે. એટલે ઉદગલના પરિણામને કરતો નથી પણ પોતાના અજ્ઞાનમય શુભાશુભ ભાવને કરે છે. કરતા કર્મની મર્યાદા એટલી જ છે, વિભાવને કરે કાં સ્વભાવ પર્યાયને કરે. તે આત્મા તે વખતે તન્મય પણ તે ભાવનો વ્યાપક હોવાથી એનો કરતા થાય છે. વ્યવહારની નો વચન છે, તન્મય થતો નથી છતાં તન્મય થયો એ વ્યવહારની નો વચન છે. એક જગ્યાએ કે તન્મય થાય છે, બીજી જગ્યાએ કહે છે જો એ રાગાદીથી તન્મય થાય તો આત્મા જળ થઈ જાય. 13-14 ગાથામાં એટલે અનેક પ્રકારના વ્યવહારનીના કટરો છે. એને સામાન્ય સ્વભાવ તો કરતા છે, તન્મય વિશેષમાં થતો પછી આના ટીકા પૂરી થયા પછી વેસન આચાર્ય ટીકા લેવી છે. કારણ કે એમાં ઉપાદાનના બે પ્રકાર, શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાન, એ બે ક્ષણિક, એમાં કરતા ભોગતા પણ છે, ટીકાળી અકર્તા તો છે. ક્ષણિક ઉપાદાનના બે પ્રકાર છે. આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય છે. અહીંયા ઉદગલ કર્મ એને કરે છે એમ નથી લેવું, અહીં આત્મા જેનો કરતા થાય છે એમ લેવું છે. જો ઉદગલ કરે છે એમ ભાષે તો અજ્ઞાનની સિદ્ધિ ન થાય, જો શુભાશુભને કરે છે એને ભોગવે છે એ સિદ્ધિ ન થાય, ઓલું નિમિત્તપણે છે, શુભાશુભને અજ્ઞાન ભાવે પોતે કરે છે, એટલે એ જ્યાં ભાવે પરણમે છે એટલે કરતા છે, તન્મય છે. અને તે ભાવ પણ તે વખતે એ સમયે સમય સમયનો હિસાબ તન્મય પણ એ તે આત્માનો વ્યાપી હોવાથી તેનું કર્મ થાય છે. કર્તા અને કર્મ અનન્ય છે. આત્મા જ કર્તા અને આત્મા જ કર્મ અભેદથી સવળું નવળું બે માં એમ લેવું તેનું કર્મ થાય છે. કર્તા કયું કર્મ કયું હવે તે સમયે ભોગવે છે, પણ તે જ આત્મા તે વખતે તન્મય પણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર ભોગતા થાય છે. જે સમયે કરે તે સમયે એનું ફળ આવી ગયું. એક પર્યાય કરે ને બીજી પર્યાય ભોગવે, એક પર્યાય કરે ને આત્મા ભોગવે તો એમ છે નહીં, પર્યાય કરે ને આત્મા ભોગવે તો એમ તો છે નહીં, અભોગતા છે. પણ પર્યાય એક કરે ને બીજી પર્યાય ભોગવે એમ નથી, એકદમ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. અસાધારણ વાત મૂકી છે. બીજી કોઈ અપેક્ષાએ જ્યારે અન્ય મતનું ખંડન કરવું હોય અથવા કોઈ એકાંતમાં ચડી ગયો હોય અને વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ ન જાણે તો એને એવી રીતે વાત કરે કે મનુષ્ય ભવમાં કર્મ કરે છે અને દેવ પર્યાયમાં ભોગવે છે, એટલે જે કરે છે તે જ ભોગવે છે. એટલે ઓલા કહે છે કે પર્યાય જે પર્યાય કરે એ પર્યાય ભોગવાઈ ગયો, આ કે નહીં એ પર્યાયનો કરતા પણ અહીંયા એ જ હતો અને એનું ફળ દેવગતિમાં આવ્યું, પણ આત્મા તો એનો એ છે, એ આત્મા ભોગવે છે. એવી રીતે બે વિવક્ષા છે. અહીંયા પર્યાયને જે સમયે કરે તે સમયે ભોગવે. બીજી વિવક્ષામાં આત્મા અહીંયા પાપ કરે અને નર્કમાં જઈને એનો ફળને ભોગવે છે. તો આત્મા તો આત્મા જ છે, એ કંઈ બીજો આત્મા નથી. આત્મા તો સળંગપણે ઇનો એ છે ને, પર્યાય પલટી છે પણ આત્મા પલટો છે. તો જે પર્યાયનો અહીંયા કરતા છે એ જ આત્મા એ ફળનો અહીંયા ભોગતા છે. એ આગમ પદ્ધતિ એ જુદી છે આખી, બિલકુલ. એ ભોગવે છે એમાં પણ કારણ છે કે કર્મ એ બંધારણ, કર્મ અહીંયા ઉદયમાં આવે, એ ઉદયમાં જોડાય છે એટલે એને ભોગવે છે. એ નિમિત્ત પ્રધાન કથન છે, આ ઉપાદાન પ્રધાન કથન છે. નિમિત્તથી જો તો બીજું છે અને ઉપાદાનથી જો તો બીજું છે. આ એકલા ઉપાદાનની વાત કરી છે.
નિમિત્તને બિલકુલ માનતો જ
ના હોય,
કર્મને માનતો જ નથી, કર્મ જેવી કોઈ વસ્તુ જ નથી.
હા, અને કર્મ બંધાય તો એને હું ભોગવતો નથી, ભલે કર્મ બંધાય અટાણે અહિંસાના પરિણામ કર્યા તો અત્યારે ભોગવાઈ ગયા, હવે મારે ભોગવવાનું નહીં હોય કે નહીં તારે ભોગવવો પડશે.
કારણ કે
દસ થી પાંચ છે, બારમાં છે. આત્મા તેનો છે એમ ચિત કરી, આ જે અહીંયા કરે છે પાપના પરિણામ અને એનું ફળ એટલું અહીંયા મળતું નથી. એક માણસનું ખૂન કરે ને સો માણસનું ખૂન કરે, એક માણસનું કરે તો ફાંસી દેવાય, સો માણસનું ખૂન કરે તો શું એનો દંડ ક્યાં? એના દંડનું સ્થાન છે નારક, સમજી ગયા? એટલે ત્યાં એ ભોગવે છે, પાછું હજારો લાખો કરોડો વર્ષ ભોગવે છે. થોડું પાપ હોય છતાં ભોગવો તો બહુ લાંબો હાલે. એટલે જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં તો અહીંયા તો એમ કેવું છે કે જે સમયે કરે તે સમયે ભોગવાઈ ગયું અને બીજા સમયે અકર્તા થયો પછી ભોગવટો ખલાસ થઈ ગયો. નિમિત્તપણે કર્મ બંધાણા એને ભોગવશે નહીં. હવે જ્ઞાન પ્રગટ થઈ તો જ્ઞાન તો જ્ઞાતા તો જાણે દુઃખને ભોગવે નહીં, ભોગવશે
નહીં.
એ પદ્ધતિ આમાં કેવી છે? જુદા પ્રકારની બેન, જુદા પ્રકારની. એક જ પ્રશ્ન કર્યો ગુરુદેવને અહીં અપનાવ્યા પછી અંદરજી, જે સમયે શુભાશુભ કરે તે સમય ભોગવાઈ જાય કે આગળ પાછળ એનો ભોગવટો છે? આગળ પાછળ જે સમય કરે તે સમય ભોગવાઈ જાય, ખલાસ કે? જવાબ તો આવી દીધો, અટ સમયસર કાઢ્યો, પોતે સમયસર કાઢી અને આ ગાતા પોતે વાત છે. જવાબ ગાતા પિતા પુત્રને સમજાવે છે. આજે પુત્ર પૂછે છે, આજે પિતા એને સમજાય કે જો ભાઈ પર્યાય રાગને કરે છે, જેથી હું કરતા છું એમ પ્રતિભાસે છે, એની નજર જ્યાં સુધી કર્મ ઉપર કાર્ય ઉપર છે ત્યાં સુધી હું કરતા છું એમ એને પાસે છે. આ ભાવ જે પર્યાયમાં તો ભાવ થાય જ, શુભ શુભેમાંથી એક કોઈ તો નજર અહીંયા છે તો હું કરતા છું. કરતા ધર્મને જાણે રોકાય છે એટલે કરતા પાસે છે. હવે જો એ જ પર્યાય પલટો ખાય અને અકર્તા સ્વભાવ નાયકને જાણે, તો અકર્તાને જાણે તો પોતે સાક્ષાત અકર્તા થઈ જાય છે. જે જેને જાણે એમાં એ ધર્મ થઈ જાય છે. એ શબ્દ એનો કે રાગને જાણે તો હું રાગી, હું કરું એમાં તન્મય થાય, અને એ પર્યાય પલટો ખાઈને અકર્તા એવા નાયકને જાણે તો સાક્ષાત અકર્તા થાય. કેમ કે કરતા ધર્મને લક્ષ્યમાંથી ઉડાડી દીધું, અકર્તા ધર્મને લક્ષ્યમાં લીધું તો હું અકર્તા છું, તો સાક્ષાત અકર્તા થાય. પર્યાય સાક્ષાત અકર્તા થાય. કેમ અકર્તા થયેલું કારણ શું? જાણું ને હું અકર્તા છું. પરિણામને જાણતા પરિણામમાં કર્મ નામનો ધર્મ છે. કર્મ નામનો ધર્મ, કર્મ નામના ધર્મને જાણે તો હું કરું છું, અને જ્ઞાતાને જાણે તો હું જ્ઞાતા છું, હું જાણનાર છું એમ આવે. એ બે વાત કરી, અકર્તાની વાત કરી પછી જ્ઞાતાની વાત કરી. કે જ્ઞાતાને જાણે તો સાક્ષાત જ્ઞાતા થાય. પર્યાયમાં કરતા બધી છૂટી જાય, અને જ્ઞાતાને જાણે હું જ્ઞાયક છું જ્ઞાતા છું, તો જ્ઞાનની પર્યાય પણ સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે.
જેને જાણે
એમાં તન્મયતાની બુદ્ધિ થાય જ, એટલે જાણેલાનું સંતાન છે. અને પર્યાય દ્રષ્ટિ કેમ થાય છે? કે એને પર્યાય ઉપર નજર છે, અને પર્યાયમાં તો ક્રિયાના કારક છે, પર્યાય તો અશુદ્ધ છે એનાદીની. અશુદ્ધને જાણતા હું અશુદ્ધ છું હું એવી ભ્રાંતિ થાય, અને જો એ પલટો ખાય ને પર્યાયને જાણવાનું બંધ કરે અને શુદ્ધને જાણે, અરે હું તો શુદ્ધ છું, હું શુદ્ધ છું, ત્યારે પર્યાય શુદ્ધ થઈને શુદ્ધને જાણી લે છે. પર્યાયમાં સ્વાશ્રેય અશુદ્ધતા ન હોય. શુદ્ધને જાણે તો શુદ્ધ થઈ જ જાય છે. શુદ્ધ થઈને શુદ્ધને જાણે છે, પછી બે શુદ્ધ નથી, પછી એક અશુદ્ધ છે. જેને જાણે એવો હું છું એવું એનું થાય છે નિયમ. જાણેલાનું સિદ્ધાંત બસ. પર્યાયને જાણે તો હું પર્યાય રૂપ, દ્રવ્યને જાણે તો હું પરમાત્મા, પરમાત્માને જાણે તો હું પરમાત્મા, પરમાત્માને જાણીને પરમાત્મા થાય પર્યાય. શુદ્ધને જાણીને પર્યાય શુદ્ધ થઈ જાય. અકર્તાને જાણતા પર્યાય અકર્તા થાય, અભોગતાને જાણતા અભોગતા પર્યાય. એવો નિયમ. એ ચર્ચા થોડી થઈ, પૂછવા એવો થઈ. પર્યાય દ્રષ્ટિ તે મિત્યા દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ તે સમય દ્રષ્ટિ. એટલે શું? દ્રષ્ટિ એવી સૃષ્ટિ જ્યાં તું નજર નાખીશ એવો હું છું એમ તને ભાસશે. નજર બદલાવી નાખ, પર્યાયને જાણવાનું બંધ કરી દે, ક્રોધને જાણવાનું બંધ કરી દે, ક્રોધને જાણતા હું ક્રોધી એમ ભાસે તને. અને ક્ષમાશીલ સાગરને જો તો ક્ષમા પ્રગટ થશે, ક્રોધ પ્રગટ નહીં થાય. પર્યાયમાં સાક્ષાત જ્ઞાતા થાય છે, સાક્ષાત અકર્તા થયો. અકર્તા થયો કેમ કે અકર્તાને જાણ્યું માટે. અકર્તા શબ્દ છે, કોઈ વખતે અકર્તા લખે ને કોઈ વખતે સાક્ષાત જ્ઞાતા થાય એમ લખે. જ્ઞાતાને જાણે તો જ્ઞાતા થયો, અકર્તાને જાણે તો છે તો એક ને એક. પણ આમ બી શબ્દ બસ નજર બદલાવાની છે. પર્યાયના ભેદને જાણવામાં સંસાર છે. પર્યાયને જાણવાનો સર્વથા બંધ જે શબ્દ છે સંકોચ કરે છે. ધ્યાનનો વિષય એક છે. આત્માનું ધ્યાન કેમ કરવું, ધર્મ ધ્યાન કેમ પ્રગટ થાય, ધર્મીને જાણે તો ધર્મ થાય, ધ્યેય બદલે તો ધ્યાન બદલે, જ્ઞેય બદલે તો જ્ઞાન બદલી જાય. આ ગાથા જેવી કોઈ ગાથા નથી, ક્યાંય એવી ગાથા છે એકદમ અધ્યાત્મની પરાકાષ્ઠા. જો આ ન હોય સાંભળજો, જો આ ન હોય તો કોઈ પણ જીવને સમય દર્શન ન થાય. કેમ કે કરેલા કર્મ ઉદયમાં તો આવે, પૂર્વે કરેલા કર્મ સત્તામાં હતા ઉદયમાં તો આવશે. હવે જો કરતા ભોગતાનો એક જ સમય હોય તો બીજા સમય અકર્તા થાય, પણ કરતા ભોગતાનો કાળ લંબાતો હોય, કરતા ભોગતાનો એક સમય ન હોય, આજ કરે અને કાળાંતરે ભોગવે તો કોઈ કાળે જીવને સમય દર્શન થાય. આજ કરે અને દેવગતિમાં ભોગવે તો સમ્યક દર્શન ન થાય. આજ કરે ને આજે ભોગવે તો સમ્યક દર્શન થઈ જાય. કર્મ ભલે નિમિત્ત પડે, થોથા બધા ના હોય, કાંઈ ડરતા નથી. કર્મથી બંધાયેલો છે, સમજી ગયા? એ પાંચ ભાવ છે, પાંચ ભાવ 14 ગાથામાં લખ્યા, એમાં મધ પણ લીધું છે સંભ્યાનો, અને બીજા પ્રકારો લીધા ગુણભેદ ને રાગના. પણ આત્માનો અનુભવ થાય છે કેમ કે અવતાર છે. આત્માના ત્રિકાળી સ્વભાવમાં એ છે જ નહીં. ત્રિકાળી સ્વભાવની સન્મુખ થતા કર્મની સન્મુખ નથી, રાગની સન્મુખ નથી, ભેદની સન્મુખ નથી, વિમુખ થઈ ગયો. માટે એક સમયે કરતા ભોગતા છે, અહીંયા પૂરું થઈ જાય. બીજા સમય કરે તો ભોગવે, બીજા સમય ન કરે
તો ભોગવે. ભોગતા જ છે,
બોલો.
એ
જો ચોરી કરે, ખૂન કરે, લૂંટ કરે, સમજી ગયા? અને એ જીવ પલટો ખાય છે, નાની થઈ જાય છે. કરેલા જે જૂના કર્મ બંધાયેલા છે બધ, એ નિર્જનાને પામે છે. નિમિત્તપણે પણ ભોગવાતા નથી. એને ખરે છે પછી ક્યાં પ્રશ્ન છે?
ભોગનાર
જ્ઞાતા થઈ ગયો ને, જ્ઞાતા થાય ભોગવે ક્યાંથી? કરતા થાય તો ભોગવે. જો કરતા પણ ચાલુ રાખે તો ઓલા કર્મ નિમિત્તમાં આવે ને એમાં જોડાય ને પાછો કરતા પાછો કરતા પાછો ભોગતા કરતા ભોગતા કરતા ભોગતા એમ લાળ ચડ્યા કરે. અકર્તાને જો જાણે પર્યાયનું લક્ષ્ય છોડાવવાની વાત,
આ
પર્યાયનું લક્ષ્ય છોડાવે છે. અકર્તાનું
લક્ષ્ય કરે, મૂફ આવી જાય, મૂફ આવી જાય, ઉત્સાહ આવી
જાય. હું તમને શું કહું, ત્યારે પડતું સમાજમાં કહેવાય નહીં. સમાજમાં કહીએ તો કોઈ સ્વચ્છંદી થઈ જાય. પણ મેં પાપ કર્યું હોય ભૂતકાળ, આ ભાવમાં કર્યું હોય, સમજી ગયા? અનેક પ્રકારની અજ્ઞાન દશામાં થઈ જાય બધું, પણ એ કરાઈ ગયું ને ભોગવાઈ ગયું. એ કરતા ભોગતાનો ધર્મ એક સમયનો છે, એ ગોદામ નથી. એનું ગોદામ નથી. દોષને આત્મા સંઘરતો નથી, દોષને જો સંઘરી રાખે આત્મા, દોષને સંઘરી રાખે તો પાછું દોષને કરવું ભોગવું ચાલુ રહે. સ્વભાવ થઈ જાય ને, અને કોઈને પામે નહીં, કોઈ પૂજિત જ નથી. બિલકુલ એક સમયમાં એક સમયવર્તી કરતા રે ભોગતા છે. આ ત્રિકાળવર્તી જ્ઞાતા અને સમયવર્તી કરતા ભોગતા. બસ ત્રિકાળવર્તી જ્ઞાતા છે ને. હવે વિજ્ઞાન ધર્મ સભાને ભૂલે છે અને કર્મના ધર્મને જાણે છે તો હું કર્મી, હું કરું. કર્મને જાણે તો કરું લાગે, આ અકર્તાને જાણે તો અકર્તા સાક્ષાત. માટે આમાં હિંમત આવી જાય. એનું ઘર છે બેન અજ્ઞાન ભાવે તો કાળા કેર ગયા છે, અનંત અનંત ભોગ ગયા. અનંતવાર નરકમાં ગયો ને અનંતવાર દેવમાં પણ ગયો. અનાદિનો આત્મા છે ને, કોઈ એની સંખ્યાનો પાર નથી. કાળા કેર કરીને 33 અગ્રોપમનું દુઃખ ભોગવ્યું પર્યાય અપેક્ષાએ. પણ એટલું જે સમયે આત્મા પાપને કરે છે એ સમયે ભોગવે છે કે આ એ સમયે. બીજા સમયે એ કર્મનું ફળ બીજા સમયે નથી આવતું. જે ભાવકર્મ કર્યું એનું ફળ બીજા સમયે નથી આવતું. જે સમયે કરતા તે સમયે ભોગતા છે. છૂટી બસ આ બોલતો તમે છૂટી.
દરેક
સમય
જ્ઞાની થવાનો ચાન્સ છે.
હા, દરેક સમય હા જ્ઞાની થઈ શકે.
આત્મા મેં તો ઇસકા અભાવ હૈ. ઓર પર્યાય ને એક સમય કે લિયા કે કર લિયા ભોગ લિયા
ભોગ લિયા
દૂસરી સમય તો અભોગતા
રહે જતા હૈ. આના માટે પ્રસિદ્ધ દ્રષ્ટાંત એક છે, એ પ્રથમાન યોગ જ કહેવાય. બધા રસીદાસ તો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. હો
જબરજસ્ત દ્રષ્ટાંત છે.
ચારિત્રથી ઘણું ભ્રષ્ટ અને શ્રંગારના પુસ્તકો લેતા હતા. શ્રંગાર રસ ચડી ગયો પણ જયારે ભાન થયો આ ટોપતી નદીમાં એ નાખી તો ઢગલો મને જ્ઞાન આપ્યું. એ જ ભાવમાં લંપટ હતો. એ જ ભાવમાં જ્ઞાની ધર્માત્મા થઈ ગયો. કેમ કે નીતર નકર એની લાળ ચેલા કરે જે સમયે કરે તે સમયે ભોગવો. એ પણ ખરેખર પર્યાય કરે છે ને પર્યાય ભોગવે છે. આત્મા એમાં તન્મય થતો નથી. કેમ કે પર્યાયમાં ઉદય ભાવ તન્મય છે. પર્યાયમાં પારણામિક ભાવ તન્મય થતો નથી, આવતો પણ નથી. પણ એ પરણમે છે તેથી ઉપચારથી તેને તન્મય થયો કહેવામાં આવે છે. એ ભાવમાં તન્મય તો પર્યાય છે, રાગમાં તન્મય પર્યાય છે. રાગરૂપી ઉદય ભાવ એ પારણામિક ભાવ સ્વરૂપ આત્મામાં તન્મય નથી, જગા જ નથી તન્મય થવાનો. અડતો નથી પછી ક્યાં પ્રશ્ન છે. છતાં દ્રવ્ય પરણમે છે, આત્મા પરણમે છે તેથી તન્મય થાય છે, કરે છે, ભોગવે છે. આત્મા જ કરે ને આત્મા ભોગવે એમ કહેવાય. વ્યવહારની નો બીજા દ્રવ્યથી છૂટો પડે. બીજો કરે છે ને આ ભોગવે છે એમ નહીં, પોતે કરે ને પોતે ભોગવે એમ જ છે. બે દ્રવ્યની ભિન્નતા લેવી છે ને. આવતો જાજો વર્ષે વર્ષે હવે
તો કહીશ નહીં.
કહેવાનું નહીં મારે, એ તો એની મેળ આવશે. જ્યાં બેન હોય ને ત્યાં અહીંયા હોય તો અહીંયા આવે. ભરતભાઈને પૂછાવી એ તો ટેલિફોન કરે કાગળ બગલ કે ભરતભાઈને પૂછાય ડાયરેક્ટ ડેલિંગમાં. ભરતભાઈને પૂછી દી કે બેન ક્યાં છે, બસ પ્રોગ્રામ અહીંયા છે કે ક્યાં છે, ખબર પડી જાય. હા 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 ગજબની કાથા છે. તાકાત નથી બીજા કોઈની જ્ઞાની સિવાય. એને પાછું જ્ઞાનીને ભય નથી કે આ હું લખાણ કરીશ તો સ્વચ્છંદી થશે, એનો ભય નથી. સત્ય વાત કહેતા કોઈ સ્વચ્છંદી થાય જ નહીં. જો સત્ય વાત કહેતા સ્વચ્છંદી થાય તો સત્ય વાત કોઈ કહેશે જ નહીં. હું સત્ય કહું છું અને કોઈ સ્વચ્છંદી થશે એવો એને વિકલ્પ ન હોય. અરે સ્વતંત્ર થઈ જશે, હલકો ફૂલકો થઈ જશે, હલકો ફૂલકો અનુભવ થઈ જશે. બીજા સમય અકર્તા છું, કલાસ ઓલું છું થઈ ગયું, સ્વાહા ભૂતની પર્યાય ગઈને કર્મ કર્મમાં રહી ગયું. ભૂતની પર્યાય ગઈ ને કર્મ કર્મમાં રહી ગયું, પર દેવે છે એને મારે હું લેવા દેવા. એ કર્મનો જ્ઞાતા નથી હું. વિનાયકનો જ્ઞાતા છું. વિનાયક નથી પડતો, બંધાયેલા કર્મને આત્મા જાણતો નથી. પર્યાયના ભેદને જાણતો નથી, આત્મા આત્માને જાણે છે એવો ભેદ રહેતો નથી. નાયક નાયક છે ખરેખર. સમય સારો મેં આ વાત તમને કરી ત્યારે ગુરુદેવ પાસે ઉભો હતો આ ગાથાની, ત્યારે તમને બહુ ખુશી હતી. બહુ તમને એવું થયું કે આ શું, એવો જ પ્રશ્ન કર્યો ને, મૂંઝવણનો પ્રશ્ન, મૂંઝવણનો હતો. મૂંઝવણનો એટલે એવી મને મૂંઝવણ નથી, મૂંઝવણ બીજા મૂંઝાઈ જાય એવું મળતો મૂંઝાણો, પણ આમાં શું છે, ગુરુદેવ શું જવાબ દે છે એમ. કે વિશ્વાસ તો બેસી ગયો જ્ઞાની તરીકે થાય પા, અત્યાર સુધી કોઈને નહોતું પૂછ્યું, એને એક પુરુષને પૂછ્યું. પૂછવાનું ઠેકાણાની ખબર પડે એને પૂછાય, પંડિતોને પૂછે તો એમ જ કે કર્મ બાંધે તો ભોગવવા જ પડે ને. બોલો, કઈ ખબર નથી. તો આત્મ પરાધીન થઈ ગયો. એક સમય અજ્ઞાન રહ્યો તો એ તો અજ્ઞાન લંબાયા જ કરશે, અજ્ઞાન ટળે કે દી, એના હાથમાં બાધી છે.
એની ચિંતાઓ વિચારો મરી જશે,
મરી જશે, મરી જાય ચિંતાઓ, મરી
જાય
ઘણા ઘણા મરી જાય.
માર્ગમાં આવી ન શકે તો
જળબુદ્ધિ
નહીં,
કર્મ બાંધ્યા ને મારે
ભોગવવાનું
ક્યાં છે, આત્મા ક્યાં કર્મ બાંધતો નથી ને, નથી કર્મ ને ક્યાંથી બાંધે, ભાવ કર્મ ને બાંધે.
અને જે સમય બાંધે એનો ફલ તો એ
સમય આવી ગયો, પતી ગયો.
ભાવ કર્મ નો ફલ બીજા સમય
નથી આવતો, તો દ્રવ્ય કર્મ ભોગવાય ને એ ભોગવાનું ફળ આવે ક્યાં છે, એ તો હાવ તદ્દન વિપરીતતા છે. બે દ્રવની એકતા વાળા જેવો,
બે દ્રવની એકતા ખરેખર
અજૈન છે,
અજૈન ભૂખ આવી જાય એવી વાત. મોક્ષ માર્ગમાં બળવાની ભૂખ આવી,
હા 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 બરાબર છે, એકદમ ભૂખ આવી જાય.
જે તમે કરે છે એ તમે ભોગવી
ખલાસ ભાર્ગતિ,
બીજા
સમય એનું કઈ
વિચાર જ નહીં કરો,
વિચાર નહીં કરો. થઈ ગયો
ને, એકદમ આત્મામાં
તો નાતા છું, કરતા નથી ને, હું તો જ્ઞાતા છું ને. વર્તમાન ત્રણેય કાળ શુદ્ધ છો, શુદ્ધ ને યાદ કરો.
વર્તમાન મેં કરતો નથી, ભૂતમાંથી ક્યાંથી કર્યું.
વળી તે જ આત્મા તે વખતે તન્મી પડે તે ભાવનો ભાવક, ભાવક એટલે ભોગતા હોવાથી તેનો અનુભવનાર થાય છે, અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવી હોવાથી તેનું અનુભાવ્ય એટલે ભોગ્ય થાય છે. ભોગતા ને ભોગ્ય, ભોગતા એ પોતે ને ભોગ્ય પોતે છે તો સમયવર્તી, પણ આત્માને પરિણમે છે એટલે એ કરતા છે ને ભોગતા છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. અશુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં કહો, પર્યાર્થિક નહીં કહો, વ્યવહારથી કહો. એટલે કે વ્યવહારની જે કથન કરે છે એ અસત્યાર્થે જ જાણે છે. આત્મા કરે છે ને ભોગવે છે એ કથન કઈ નહીંનું છે કે વ્યવહારની, તો વ્યવહારની વડે જે નિરૂપણ કર્યું હોય તેને તેને અસત્યાર્થ જાણી તેનું સિદ્ધાંત છોડજે કે આત્મા કરે છે ને ભોગવે છે તન્મય થઈને, એ તું એવું સિદ્ધાંત કરીશ માં એમ નકર એકતા થઈ જશે તને શુભાશુભની સાથે. છે તો ભીન ખૂબી છે, તે જ વખતે કરે ને તે જ વખતે ભોગવે, સમયવર્તી બસ, એક સમયમાં બસ, તે જ વખતે તે જ વખતે ત્રણ ચાર વખત લીધું છે. એક બે ત્રણ ચાર, ચાર વખત છે બરાબર. ભાવાર્થ ઉદગલ કર્મનો ઉદય થતા જ્ઞાની તેને જાણે જ છે. જો પૂર્વે કર્મ જાણું તો એ ઉદયમાં આવીને ખરવાનો કાળ પાકે છે ત્યારે જ્ઞાની જાણે છે, એમાં જોડાતો નથી, એમાં જોડાતો જ નથી કર્મના ઉદયમાં. કર્મનો ઉદય જ્ઞાનનું ઉદય થઈ જાય છે. ચોથા ભેદમાં આવ્યો એ કર્મના રસ્તે જાણી લે છે એટલે કર્મને રહી જાય છે. ચોથા ભેદમાં ભેદના છે, ત્રણ ભેદ તો સામાન્ય બધાને લાગુ પડે, ચોથા ભેદમાં કાં જ્ઞાની થાય ને કાં અજ્ઞાની થાય, બધું યાદ રાખે છે.
થોડીક જ વસ્તુ યાદ રાખવાની.
બહુ કચરો ભેગો ન કરવો, મૂળ વસ્તુ યાદ રાખી.
સિદ્ધાંત
નામ નથી ઉદગલ કર્મ ઉદય થતા નાની તેને જાણે જ છે, નાની તેને જાણે જ છે, અર્થાત જ્ઞાનનો જ કરતા થાય છે. અને અજ્ઞાની અજ્ઞાનને લીધે, કર્મના ઉદયને લીધે નહીં, અજ્ઞાનને લીધે કર્મ ઉદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનનું શુભાશુભ ભાવનો કરતા થાય છે, પરનો તો નહીં શુભાશુભનો કરતા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનનું ભાવનું કરતા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનનું ભાવનું કરતા છે. બસ જ્ઞાની જ્ઞાનને કરે, અજ્ઞાની અજ્ઞાન ભાવને કરે. પરભાવનો કરતા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી, હાથ પગ તો કોઈ હલાવતું જ નથી એમ. હવે મને આમાંથી નીચેથી બોલી જયશન આચાર્ય ટીકા સાવ નીચે છે, હારે હારે લઈ બહુ સારી કથા છે. આમાં ક્ષણિક ઉપાદાનને ત્રિકાળી ઉપાદાનને જુદું પાડી અને તન્મયપણાનો નિષેધ કર્યો છે. આ 102 ગાથા આમાં તન્મય કહ્યું છે એને ખટકું તો તન્મય ક્યાં થાય છે. ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન જુદું પાડ્યું, ક્ષણિક ઉપાદાન કરે ને ક્ષણિક ઉપાદાન ભોગવે છે, કરે તે ભોગવે, ત્રિકાળી ઉપાદાન કરતું નથી ને ભોગવતું નથી. ભીષણ આચાર્ય ઉપર કોઈ કોઈ વખતે તો સિક્સ મારે શિક્ષર શિક્ષર ને તો તાળીના ગગડાટ થઈ જાય, ઓલે બેઠા હોય શું કહેવાય, સ્ટેડિયમમાં ગગડાટ. એમ
બે સત્સંગ
તન્મય તન્મય તો થતો નથી, કરતા ભક્ત કાળા થાય છે. કોણ
ખેડૂત
સાવ જુદું પાડી દીધું. મિથ્યાત્મને કરે ને ભોગવે, કરનાર ભોગવનાર એ પર્યાય છે. ટીકાની દેવે કરતો નથી ને ભોગવતો નથી, કેમ કે અકારક પણ છૂટતો નથી ને એટલે કરતા થતો નથી. અભોગતા પણ છૂટે તો ભોગવે, સ્વભાવને તો નિજભાવને તો છોડે નહીં. આત્મા નિજભાવને છોડે નહીં ને પરભાવને ગ્રહે નહીં. બહુ 102 એમ છે ને કે સ્વાધ્યાય કરનાર બધું મળે છે. આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરે તો એને બહુ મળે છે. એટલે ગુરુદેવ આત્મજ્ઞાની થયા પછી પણ આટલી ઉંમરે 85 વર્ષની ઉંમરે 90 વર્ષે ગુજરી ગયા સ્વર્ગથી. 85 વર્ષની ઉંમરે 88 વર્ષની ઉંમરે 4 કલાક 5 કલાકમાં છે. 5 કલાક આહાર કરીને આરોટે 10 મિનિટ 15 મિનિટ વધારે વધારે 20 મિનિટ 1.5 કલાક કોમદી ફડાક ઉભા થઈ જાય, ઉભા થઈ અને બેસી જાય. શાસ્ત્રો બધા વાંચવાનું સ્થળ જુદું, પાઠને ત્યાં વાંચો બેસી જાય. વાંચતા વાંચતા પાછું આમ થઈ જાય. ચિંતા બી જાય કે બેસી જાય. છાન કાન કે બોલાય તો નહીં આમ કરે. 4-5 કલાકમાં છે બોલું. આખી લાઈફ ને વાંચનમાં ગાળી છે એને શાસ્ત્રોમાંથી બહુ ગયું. હજારો શાસ્ત્રો હોય છે એટલે કોક ગાથામાંથી કોક પોઈન્ટ મળી જાય. બસ એક પોઈન્ટ મળે એટલે પતી ગઈ વાત. પર્યાયનો કરતા પર્યાય છે, ક્ષણિક ઉપાધાનથી થાય છે, પતી ગઈ, છૂટી મળી ગઈ. પર્યાયની સાથે એકતા બધી તૂટી ગઈ. બે સત અલગ અલગ ભાષે છે. એક સત ક્રિયામાન છે, એક સત નિષ્ક્રિય છે. એનો અર્થ ટીકા. જો શુભ વો અશુભ ભાવ યહ આત્મા કરતા હૈ, ઉસ ભાવ કા કરતા યહ આત્મા નિશ્ચય સે હોતા હૈ, ઓર યહ ભાવ ઉસ આત્મા કા કર્મ હોતા હૈ, તથા ઉસ ભાવ કા ભોગતા વહી આત્મા હોતા હૈ. આટલો તો એને અન્વયાર્થ કુનકુન ભગવાનના શબ્દોનો એને અર્થ કર્યો. હવે સ્વતંત્રપણે ટીકા કરે છે, એ પોતાની સ્વતંત્ર ટીકા કરે. શબ્દાર્થ સહિત વિશેષાર્થ આદા યહ આત્મા ચિદાનમય એક સ્વભાવ કી અપેક્ષા સે એક રૂપ હોને પર ભી સાતા તથા અસાતા કી ઉદય કી અવસ્થા મેં તીવ્ર યા મંદ સ્વાદરૂપ વા સુખ દુઃખ રૂપ અપને દો ભેદ કરતા હુઆ જો શુભ યા અશુભ ભાવ કરતા હૈ, ઉસ ભાવ કા સ્વતંત્ર રૂપ સે સ્પષ્ટપણે કરતા હોતા હૈ, ઉસ આત્મા કા વહ શુભ અશુભ પરિણામ ભાવ કર્મ હોતા હૈ, ક્યોંકિ વહ ભાવ આત્મા દ્વારા કિયા ગયા હૈ. તથા યહ આત્મા ઉસ શુભ અશુભ ભાવ કર્મ કા ભોગને વાલા હોતા હૈ, ક્યોંકિ વહ આત્મા સ્વતંત્ર રૂપ સે ઉન ભાવો કો ભોગતા હૈ, દ્રવ્ય કર્મ કો નહીં ભોગતા હૈ. આમાં ઉમાં તન્મય શબ્દ વાપરતો, આમાં તન્મય નથી વાપરતા. કેમ કે તન્મય શબ્દ એને ઠીક ન લાગે. આખર તો આચાર્ય છે. ઉદય કર્મ કો નહીં ભોગતા હૈ, વિશેષ યો હોય કે અજ્ઞાની જીવ અશુદ્ધ નિશ્ચય સ્વરૂપ અશુદ્ધ ઉપાદાન કી અપેક્ષા મિથ્યાત્વ રાગદ્વેષ આદિ ભાવો કા હી કરતા હોતા હૈ. અજ્ઞાની જીવ ફરીથી અશુદ્ધ નિશ્ચય સ્વરૂપ અશુદ્ધ નિશ્ચયની નો વિષય આત્મા નથી. અશુદ્ધ નિશ્ચય સ્વરૂપ અશુદ્ધ ઉપાદાન, એ અશુદ્ધ ઉપાદાન છે પોતે, એ અશુદ્ધ નિશ્ચય નહીં નો વિષય છે. સમજાણું? એ સ્વતંત્રપણે ટીકા કરે છે. શુદ્ધ આત્મા છે એ અશુદ્ધ નિશ્ચયનો વિષય નથી. અશુદ્ધ ઉપાદાન છે તે અશુદ્ધ નિશ્ચયનો વિષય છે.
અશુદ્ધ પર્યાય સત છે,
નિરપેક્ષ છે,
અશુદ્ધ નહીંનો વિષય,
એ અશુદ્ધ નહીંનો વિષય છે. અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે તે સમયની તે પર્યાય સત અહેતુક છે. એમ અશુદ્ધ નિશ્ચય સ્વરૂપ અશુદ્ધ ઉપાદાન કી અપેક્ષા મિથ્યાત્વ રાગદ્વેષ આદિ ભાવો કા હી કરતા હોતા હૈ. નાના વર્ણ આદિ દ્રવ્ય કર્મો કા કરતા નહીં હોતા. આત્મા કો દ્રવ્ય કર્મ કા કરતા અસદભૂત વ્યવહાર નહીં કી અપેક્ષા સે કહા ગયા હૈ અજ્ઞાની માટે. ઇસ કારણ ઇસ અશુદ્ધ નિશ્ચય કો નિશ્ચય કી સંજ્ઞા દી ગઈ હૈ. એટલે પરને અસદભૂત વ્યવહારે કરે છે તો આને અશુદ્ધ નિશ્ચય નહીં કરે છે એવી સંજ્ઞા આપવામાં આવી છે. તો ભી શુદ્ધ નિશ્ચય કી અપેક્ષા સે ઇસ અશુદ્ધ નિશ્ચય કો વ્યવહાર હિ કહેતે હૈ. શુદ્ધ નિશ્ચય કીની અપેક્ષાએ જોવામાં આવે તો અશુદ્ધ નિશ્ચયને વ્યવહાર કહેવામાં આવે છે. યહાં શિષ્યને પ્રશ્ન કિયા કે હે ભગવાન, હે ભગવંત, આપને કહા કે યહ આત્મા અશુદ્ધ ઉપાદાન રૂપ સે રાગાદિક ભાવો કા કરતા હૈ, તબ ક્યા ઇસ ઉપાદાન કે શુદ્ધ યા અશુદ્ધ રૂપ સે દો ભેદ હોતે હૈ? ઉપાદાનમાં શુદ્ધ ને અશુદ્ધ શું ઉપાય? ઉપાદાન એટલે ઉપાદાન. ઉપાદાનના બે ભેદ કેમ તમે કહી રહ્યા? એમ બે ભેદ તો છે નહીં, અમે તો સાંભળ્યું નથી ઈચ્છી શકે છે. અને તમે અશુદ્ધ ઉપાદાન કેમ, અશુદ્ધ ઉપાદાન શુદ્ધ ઉપાદાન શું? આ શુદ્ધ અશુદ્ધ રૂપ સે દો ભેદ હોતે હૈ પ્રશ્ન કરે છે. ઇસકા સમાધાન આચાર્ય કહેતે હૈ કે ઉપાધિ રૂપ જો ઉપાદાન હોતા હૈ ઉસકો અશુદ્ધ ઉપાદાન કહેતે હૈ. પર્યાયની સાથે રાગની ઉપાધિ જોડો તમે તો એ પર્યાયને અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. જો રાગને તમે બાદ કરી નાખો તો એ પર્યાય નામ શુદ્ધ ઉપાદાન થાય છે. ઉપાધિવાળા ઉપાધિ ને નિરુપાધિ પર્યાયના બે ધર્મ છે. ફરીથી ઉપાધિરૂપ જો ઉપાદાન હોતા હૈ ઉસકો અશુદ્ધ ઉપાદાન કહેતે હૈ. જૈસે ગર્મ લોહે કા પિંડ અગ્નિ કી ઉપાધિ સે ગર્મ હૈ, ઇસી તરહ દ્રવ્ય કર્મો કી ઉપાધિ કે વશ સે આત્મા અશુદ્ધ હોતા હૈ, ઇસી કો અશુદ્ધ ઉપાદાન કહેતે હૈ. હવે બીજો ઉપાધિ રહિત ઉપાદાન કો શુદ્ધ કહેતે હૈ. જૈસે સુવર્ણ મેં પિત્પન આદિ ગુણ સ્વભાવ સે હૈ, વો અનંત જ્ઞાન આદિ ગુણ સિદ્ધ ભગવાન મેં સ્વભાવ સે હૈ, વો ઉષ્ણત્વ આદિ ગુણ અગ્નિ મેં હૈ, સ્વાભાવિક શુદ્ધ ગુણો કે આધાર કો શુદ્ધ ઉપાદાન કહેતે હૈ. ઇસ તરહ શુદ્ધ યા અશુદ્ધ ઉપાદાન કા સ્વરૂપ વ્યાખ્યાન કે સમય સબ જગહ યાદ રખના યોગ્ય હૈ. ભાવાર્થ યહ આત્મા ઉપાદાન રૂપ સે અપને હી ભાવો કા કરતા ઔર ભોગતા હૈ, એસા જાન યહ આત્મા પરદ્રવ્ય કા કરતા હૈ, યહ બ્રહ્મ ત્યાગને યોગ્ય હૈ. આમાં તો એક ત્રિકાલી શુદ્ધ ઉપાદાન લીધું અને એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન લીધું. આમાં કે ક્ષણિક ઉપાદાનમાં બે લીધા, બે લીધા ને, મને એ બેસે છે બધા. કેમ કે ત્રિકાલી ઉપાદાન તો આમાં તન્મય થતું નથી, જુદું જ નથી. બે ઉપાદાન ક્ષણિક લીધા ને, કેમ કે જયારે સમ્યક દર્શનના ચારિત્ર પ્રગટ થાય ત્યારે ક્ષણિક શુદ્ધ ઉપાદાન કરે છે અને અશુદ્ધ ઉપાદાન મિથ્યાત્મને કરે છે. એમ ઓલો તો અકર્તા છે એટલે એને તો અહીંયા કરતાની અને સંબંધ જ નથી. હવે થોડોક ચર્ચા કરી આમાં શુદ્ધ ઉપાદાનની બાબત. શુદ્ધ ઉપાદાન
ત્રિકાળી દ્રવ્ય કોઈ ઉપાદાન ના હોય શકે ને.
એ ઉપાદાન છે પણ ત્રિકાળી ઉપાદાન કહેવાય, સશક્તિને ઉપાદાન કહેવાય.
ઉપાદાન નિમિત્ત હોય તો ઉપાદાન કહેવાય બરાબર.
હા
પણ સ્વભાવ તો કોઈ નિમિત્ત નથી.
નિમિત્ત નથી પણ નિમિત્ત નથી પોતે, પણ ઉપાદાન તો છે. ઉપાદાન એટલે સ્વશક્તિ. કે કોઈ વસ્તુ જે હોય એને એને સ્વશક્તિ હોય, સ્વશક્તિને ઉપાદાન કહેવાય અને પરયોગને નિમિત્ત કહેવાય. પરયોગ હોય એને નિમિત્ત કહેવાય, કર્મને નિમિત્ત કહેવાય,
પર્યાયને લઈ શકાય.
હા અહીંયા તો ત્રિકાળી દ્રવ્ય જે છે એ ત્રિકાળી શુદ્ધ ઉપાદાન છે, એ તો નિષ્ક્રિય અકારક અવેદક છે. હવે જે ક્રિયા થાય છે એના બે પ્રકારના ઉપાદાન, એક ઉપાધિ સહિત ક્ષણિક ઉપાદાન, એક ઉપાધિ રહીત ક્ષણિક ઉપાદાન. એમાં એમ એમાં કા રાગને કરે અને કા વિતરાગ ભાવને કરે. પર્યાય પર્યાયના બે ભેદ, પર્યાયના બે ભેદ છે તો નવ તત્વ સિદ્ધ થાય છે. પર્યાયના બે ભેદ છે તો નવ તત્વ શુદ્ધ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન સિદ્ધ થાય છે. બેમાં થવા યોગ્ય છે એટલે ક્ષણિક ઉપાદાન થઈ ગયું. હવે થોડો વિચાર કરવા માટે એક શબ્દમાં બધું આવી તો ગયું છે. ઉપાધિ રહિત ઉપાદાન કો શુદ્ધ કહેતે રહી, ક્ષણિક ઉપાદાન ઉપાધિ રહિત છે ને, ઉપાધિ રહિત છે પર્યાય, નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય, ઉપાધિ રહિત છે. ઉપાધિ રહિત ઉપાદાન કો શુદ્ધ કહેતે હૈ, ઉપાધિ સહિતને અશુદ્ધ ઉપાદાન કહેવાય. એ બે માત્ર લીધી ને જેસે હવે જેસે સુવર્ણ મે પિત્તપના આદિ ગુણ સ્વભાવ સે હૈ, ગુણ સ્વભાવ સે હૈ, એ તો ત્રિકાળી ગુણ લીધો એમાં આપણી ચર્ચા માટે. વ અનંત જ્ઞાન આદિ ગુણ સિદ્ધ ભગવાન મે સ્વભાવ સે હૈ, વ ઉષ્ણત્વ આદિ ગુણ અગ્નિ મે હૈ. એ ગુણો ગુણો બધા લીધા શ્રીકાળી કે પર્યાય લીધી, ગુણ એટલે પર્યાય. ઉષ્ણતા આદિ ગુણ અગ્નિ મે હૈ, સ્વાભાવિક શુદ્ધ ગુણો કે આધાર કો શુદ્ધ ઉપાદાન કહેતે. સ્વાભાવિક શુદ્ધ ગુણો કે એટલે પર્યાય જ, અને આધાર કો શુદ્ધ એ જ બેસે છે, ક્ષણિક ઉપાદાન બેસે છે બે માં મને તો. પણ આ જે સુધાર શબ્દો એવા છે ને લાગે એવું એવું લાગે, પણ કાર્ય તો એમાં થતું નથી.
ક્ષણિક ઉપાદાન
નથી કાર્ય.
પાછું અનંત જ્ઞાન કીધું એટલે પર્યાય, ગુણો તો ખાલી જ્ઞાન કે
ગુણ શબ્દ આપે છે ને એને પર્યાયના અર્થમાં લેવો. ગુણને પર્યાય કહેવાય એમ આવે છે. ગુણ એટલે પર્યાય, ઉપાધિ રહી છે. પેલા ઉપાધિ હતી ને ઉપાધિ પછી નીકળી ગઈ, કેમ કે ઓલો તો અકારક અવેદક છે એટલે કર્તાનો સંબંધ એની અને છે નહીં. કરતા ભોગતાનો સંબંધ ખણીકારે છે. કરતા ભોગતા જો સિદ્ધ કરવું હોય તો ક્ષણિક ઉપાદાનમાં હોય. પણ ઇસ તરફ સુધી અશુદ્ધ ઉપાદાન કા સ્વરૂપ વ્યાખ્યાન મેં સમય સબ જગહ યાદ કરના જોઈએ. બધી જગાએ તમે જયારે કરતા ભોગતાની વાત આવે ત્યારે તમે ત્રિકાળી ઉપાદાનને મેળવતા નહીં. એમ ત્રિકાળી ઉપાદાનને તન્મય કહ્યું, આત્મા તન્મય છે એ વ્યવહારનું ઉચ્ચારનું કથન છે. એમ ખરેખર ઉદયભાવથી તન્મય છે પર્યાય.
પર્યાયની સ્વતંત્રતા યાદ રાખવી,
પર્યાયની સ્વતંત્રતા યાદ રાખવી, પર્યાયને ભૂતાર્થી જોવો. બસ સત્ય હેતુ નિરપેક્ષ ને પર્યાય. પર્યાયને દ્રવ્ય કરે છે એમ ક્યાં છે? દ્રવ્ય કરતા થાય જ નહીં, જાણનાર છે એ કરનાર થાય કોઈ દી. જો આત્મા પર્યાયમાં તન્મય થાય છે એ નહોતું લેવું અહીં, અને કરતા ભોગતા તો સિદ્ધ કરવો છે. લેવું નથી તો પછી ક્ષણિક ઉપાદાન જ લેવાય, બીજો કોઈ ઉપાય નથી. આ કથા બહુ મોટી છે. આત્મા ને અકર્તા રાખ્યો, જ્ઞાન થઈ ગયું ને દ્રવ્યનું શ્રદ્ધાંત થઈ ગયું, પર્યાયના ધર્મોને જેમ છે જાણી દીધું અને દ્રવ્યને જુદો ને જુદો રાખ્યું, ભેળસેળ વગર આની પર્યાય ભેળવું નહીં.
ઉપાદાન લઈ લીધું પછી ભેળવાનો પ્રશ્ન જ
નથી, અને ઉપાદાન લીધું એટલે નૈમિતિક ન લીધું, કર્મના ઉદયના સંગે થાય છે એમ ન લીધું. ઉપાદાનમાં નિમિત્ત, ઉપાદાન સ્વયં હોય એને નિમિત્તની અપેક્ષા નથી, નૈમિતિક ને નિમિત્ત હોય, ઉપાદાન ને હારે નિમિત્તનો સંબંધ જ ન હોય, પોતે ઉપાદાન કે નૈમિતિક પર્યાય છે. સાપેક્ષથી જો તો નૈમિતિક, નિરપેક્ષથી જો તો નવે તત્વને ભૂતાર્થી જો. હા હા, બસ આત્મા અકર્તા તમ દ્રષ્ટિમાં આવશે. ક્ષણિક ઉપાદાન ને સર્વત્ર જગ્યાએ જ્યાં ત્યાં કરતા ભક્તાની વાત આવે ત્યાં આત્માને ભેગો ભેડવીશ માં તન્મય થતો જ નથી. પણ સાહેબ અમૃતચંદ્ર આચાર્ય લખ્યું છે ને, એ લખ્યું છે, વ્યવહારથી લખ્યું છે, હું નિશ્ચયથી કહું છું, એને ખ્યાલ તો હતો જ, તન્મય તો હોય જ ને સમર્થ આચાર્ય. પણ કોઈ કોઈ વખતે આ એકદમ શિક્ષણ મારી દે છે, સમજી ગયા, એવું બેટ ફેરવીને મારે કે વિખ્યાતો ભૂખ ઉગલી જાય,
બાઉન્ડ્રી પર જાય,
બાઉન્ડ્રી ત્યારે વિખ્યાતો જાય ને બેટને બરાબર ઘુમાવીને ઠોકે, હું રમે તો રમતો તો એટલે ખબર છે, ક્રિકેટનો શોખ.